વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના પર્થમાં રહેતા એક યુવા માઇગ્રન્ટના માતા પિતા COVID-19ની મહામારી શરૂ થઈ તે અગાઉ ઓસ્ટ્રેલિયા આવ્યા હતા. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય સરહદો બંધ થઈ જતા તેઓ ભારત ન જઈ શક્યા અને પર્થમાં જ રોકાઈ ગયા. ભારત પરત જવા ફ્લાઇટ્સની વ્યવસ્થા ન હોવાથી તેમણે વિઝિટર વિઝા રિન્યૂ કરવા માટે અરજી કરી, પરંતુ ઇન્સ્યોરન્સ રિન્યૂ કરાવવાનું બાકી રહી ગયું અને તે સમયગાળા દરમિયાન તેમના માતા બીમાર થયા અને લગભગ એક મહિના સુધી તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી. સારવારનો કુલ ખર્ચ $86,000 જેટલો આપવામાં આવ્યો. એક સામાન્ય પરિવારની માઇગ્રન્ટ વ્યક્તિ માટે $86,000 જેટલું બિલ ભરવું ખૂબ જ મુશ્કેલભર્યું કહી શકાય. પર્થ સ્થિત ગુજરાતી સમાજે તેમની આ પરિસ્થિતિમાં મદદ કરી અને પર્થના આરોગ્ય મંત્રી તથા ઇન્સ્યોરન્સ કંપનીને રજૂઆત કરી. ઘણી બધી પ્રક્રિયા તથા લડતના અંતે તેમનું હોસ્પિટલનું જંગી બિલ ભરપાઈ થયું. આપણી સાથે આજે જોડાયા છે તે યુવા માઇગ્રન્ટ અને પર્થ સ્થિત ગુજરાતી સમાજના સભ્ય અમિત મહેતા. આવો તેમની સાથે વાત કરીએ અને આ મુશ્કેલ પરિસ્થિતિ અને સમસ્યાનો તેમણે કેવી રીતે હલ લાવ્યો તે વિશે માહિતી મેળવીએ.
આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
વેલકમ ટુ SBS ગુજરાતી.
થેન્ક યુ.
તમારા માતા અહીંયા કયા વિઝા પર ઓસ્ટ્રેલિયા આવ્યા હતા અને એમને કઈ બીમારી ક્યારે લાગુ પડી?
મારા મમ્મી આવ્યા હતા લાસ્ટ યર, હવે એક કમ્પ્લીટલી 1 યર થશે. એ વિઝિટર વિઝા પર આવ્યા હતા અહીંયા આગળ. ખાલી મારા પેરેન્ટ્સ બોથ બંને આવ્યા હતા, મમ્મી પપ્પા બંને. અને એમને એક જ દિવસમાં ખબર નહીં, બહુ જ પેટમાં પેઇન એવું સ્ટાર્ટ થઈ ગયું હતું, એટલે એમને ઇમરજન્સી હોસ્પિટલમાં લઈ જવા પડ્યા હતા. ત્યાં અમને ખબર પડી ગઈ કે એને સિવિયર પેન્ક્રિયાટાઇટિસનો પેઇન થયો છે.
તો આપના માતા પિતા અહીંયા આવ્યા ઓસ્ટ્રેલિયા, એ વખતે આપે વિઝિટર વિઝા માટે કોઈ ઇન્સ્યોરન્સ લીધો હશે, તો એ પછી ઇન્સ્યોરન્સ રિન્યૂ કર્યો નહોતો કે શું કારણ હતું?
એમાં એ લોકોના વિઝા ઓલરેડી એક્સપાયર્ડ થવાના હતા. એ લોકોનું નવું મેડિકલ વિઝા માટે એપ્લિકેશન પણ કરેલી, અપ્રુવ પણ થઈ ગયા વિઝા બીજા 6 મંથમાં. બીકોઝ ઓફ કોવિડ એ લોકો અહીંયા રહેવાના હતા અને અમે એ રિન્યુઅલ પ્રોસેસમાં અમારો જે એક્ઝિસ્ટ જેમનો પેલો વિઝિટર વિઝાનો ઇન્સ્યોરન્સ હતો એ રિન્યુ કરવાનું ભૂલી ગયા હતા.
તો હોસ્પિટલમાં આપના મધરને એડમિટ કર્યા એ વખતે આપણે કેટલા ખર્ચની અપેક્ષા રાખી હતી?
મારા મમ્મીને એકચ્યુઅલી અમે એડમિટ કર્યા ત્યારે વિધિન અ વીકમાં મેં ઓલરેડી $10,000 પે કરી દીધા હતા અને એ લોકોનું એપ્રોક્સિમેટલી ટાઈમ ફોર રિકવરી એ લોકો મોર ધેન 2 વીક્સ કહેતા હતા. એટલે મેં એસ્ટિમેટ માર્યો હતો એ ટાઈમમાં કે વિધિન 3 ડેઝ એ લોકોએ મને ચાર્જ 10,000 કર્યા, તો અબાઉટ 15 ડેઝમાં રફલી 40-50,000 જેટલું તો બિલ આવશે જ, મેં એવું ગણતરી મારી હતી.
અને પછી આપના મધરને કેટલા દિવસ સુધી હોસ્પિટલમાં એડમિટ કર્યા અને અંતે આપને કેટલું બિલ મળ્યું હતું?
એક્ચ્યુઅલી મારી મમ્મીને હોસ્પિટલમાં અબાઉટ 27-28 ડેઝ થઈ ગયા હતા પ્રોપર રિકવરી આવતા પેન્ક્રિયાટાઇટિસમાંથી. અને રફલી કેલ્ક્યુલેશન ફ્રોમ ધ અકાઉન્ટ ડિપાર્ટમેન્ટ જોડે મારા લાસ્ટ ટાઈમ જ્યારે ડિસ્ચાર્જ વખત મારે વાત થયેલી ત્યારે પ્લસ માઇનસ 75-80,000ની ઇન ધ મિડલમાં કંઈક અમાઉન્ટ હતી, $80,000 એટલી અમાઉન્ટ હતી. પ્લસ મેં ઓલરેડી 10,000 ઓલરેડી આપી ચૂક્યો હતો એ લોકોને.
હોસ્પિટલનું આટલું મોટું બિલ આવ્યું ત્યારે તમે બિલ ચૂકવવા માટે કેવી રીતે તૈયારી શરૂ કરી હતી?
સો એકચ્યુઅલી જ્યારે મમ્મી હોસ્પિટલમાં હતા ત્યારે હું અહીંયા આગળ એક વ્યક્તિ સાથે કોન્ટેક્ટમાં હતો જે અહીંયા આગળ એ સમયે ગુજરાત સમાજના પ્રમુખ હતા, જેનું નામ છે અમિત મહેતા. એ મને હેલ્પ કરતા હતા ઇન બિટવીન, ગાઈડલાઈન કરતા હતા કે આપણે શું કરી શકીએ એમાં. એટલે અમે પહેલાં વિચાર્યું હતું કે આપણે કોઈ ચેરિટીમાંથી હેલ્પ લઈએ કે ડોનેશન માટે આ પૂછીએ કે એવું કંઈક કરીએ. અને પછી એમના એક મિત્ર છે બીજા વ્યક્તિ, એમનું નામ રામદાસ, એ બંને અમે ભેગા મળીને ડિસાઈડ કર્યું કે અમે હેલ્થ મિનિસ્ટર સાથે વાત કરીએ. અહીંના WNA MLA છે એમની સાથે ડિસ્કસ કર્યું જ્યારે દિવાળીનો ટાઈમ હતો આઈ થિંક, અને એ લોકો પર્સનલી મીટિંગ કરવાના હતા પાર્લામેન્ટમાં. ત્યારે અમિત મહેતાએ રિક્વેસ્ટ કરી હતી એના માટે કે આપણે શું કરી શકીએ ને એના માટે.
સમગ્ર પ્રક્રિયામાં મુખ્ય ભાગ ભજવનારા અમિતભાઈ આપણી સાથે જોડાયા છે. અમિતભાઈ, ગુજરાતી સમાજ દ્વારા કેવી રીતે મદદ કરવામાં આવી હતી?
વત્સલભાઈ, થેન્ક યુ આપે આ પ્રશ્ન પૂછ્યો. હવે ગુજરાતી કોમ્યુનિટી માટે પણ આ એક મહત્વનો પ્રશ્ન હતો, અમારા માટે પણ મૂંઝવણ હતી કે કે એક વ્યક્તિને સંસ્થા કેવી રીતે મદદ કરી શકે, અને આટલી મોટી રકમ સંસ્થાએ મદદ કરવી હોય તો એના પોતાના નિયમો હોય છે, એક પ્રક્રિયા હોય છે. પાછા સંસ્થાના મેમ્બર ના હોય એમને મદદ કરવી હોય તો ઓડિટરનું મંતવ્ય લેવું પડે, અને ઘણા બધાનું મંતવ્ય લઈએ તો ગુજરાતીમાં કહેવત છે તેમ તુંડે તુંડે મતિર્ભિન્ન, દરેક તરફથી જુદો જુદો વિચાર આવે, એટલે આ કામ થોડુંક અઘરું લાગ્યું. બીજી એવું હતું કે દાનની અપીલ કરવી, ગુજરાતી સમાજ દાનની અપીલ કરે, અને અહીંયા ઈસવા છે કે બીજી સંસ્થાઓ પણ છે એમાં સંયુક્ત અપીલ કરવી એમ વિચાર્યું. એમાં પણ આપણે આટલા મોટા બહોળા સમુદાયને કન્વિન્સ કરવા માટે કેટલી જાતના ડોક્યુમેન્ટ આપવા પડે, કેવી ભાષામાં એમને થોડા શબ્દોમાં સમજાવીએ કે બધા દાન આપે, એટલે આ પણ અઘરું હતું. એ સંજોગોમાં અમે લોકોએ બીજો શું વિકલ્પ છે એ વિચાર્યું અને એ અનુકૂળ લાગ્યો.
અમિતભાઈ, ભારતીય ઇન્સ્યોરન્સ કંપની અને વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના મંત્રીને કેવી રીતે રજૂઆત કરવામાં આવી?
વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના હેલ્થ મિનિસ્ટર માનનીય રોજર કુકને અમે એવી રજૂઆત કરી કે ભાઈ આજે બેન અહીં રોકાઈ ગયા છે અને એ સમય દરમિયાન એ બીમાર પડ્યા અને બિલ એટલું મોટું છે કે એમને પોસાય એમ નથી, તો આ કેમ રોકાયા? એ બેનને તો ભારત પાછા જવું હતું, એમને તો પરિસ્થિતિવશ રોકાવું પડ્યું, અને પરિસ્થિતિ એવી કે ઓસ્ટ્રેલિયાએ બોર્ડર બંધ કરી છે, આપણા સ્ટેટે બોર્ડર બંધ કરી છે, એમાં એમનો શું વાંક? મિનિસ્ટરને એમ કહ્યું અમે કે જો તમે બોર્ડર બંધ કરી હોય એટલે કે ઓસ્ટ્રેલિયાએ બોર્ડર બંધ કરી હોય તો ઓસ્ટ્રેલિયાની જવાબદારી ખરી? અને આ વાત એમના ગળે ઉતરી ગઈ અને તેઓએ કહ્યું કે સારું, તમે એક કામ કરો, જે અમારી જવાબદારી છે એમ ઇન્સ્યોરન્સ કંપનીની પણ જવાબદારી છે, તો તમે ઇન્સ્યોરન્સ કંપનીનો પણ સંપર્ક કરો. એટલે મેં અને રામદાસ, કે જે મલ્ટીકલ્ચર સોસાયટીના સીઈઓ છે, એમણે પેલા ભાઈને સમજાવ્યા અને એ ભાઈએ જ અમારા ગાઈડન્સથી ઇન્સ્યોરન્સ કંપનીમાં એવી રજૂઆત કરી કે વિઝા પૂરા થઈ ગયા હતા, નવા વિઝા લેવાના હતા, કોવિડ ચાલતું હતું, ઘણું બધું માનસિક તાણ હતું, એમાં અમારે પોલિસી રિન્યૂ કરવાની રહી ગઈ, અમારો ઈરાદો એવો નહોતો. આ રજૂઆત ઇન્સ્યોરન્સ કંપનીએ પણ સાંભળી, એટલે ઇન્સ્યોરન્સ કંપનીએ પણ હકારાત્મક પ્રતિભાવ આપ્યો અને ઓસ્ટ્રેલિયન સરકારે પણ હકારાત્મક પ્રતિભાવ આપ્યો. આમ રામદાસજીના સહયોગથી આ કામ શક્ય બન્યું છે.
કુલ બિલમાંથી ભારતની ઇન્સ્યોરન્સ કંપનીએ કેટલી ચૂકવણી કરી અને હોસ્પિટલે કેટલું બિલ માફ કર્યું?
હા, ઇન્સ્યોરન્સ કંપની અમને રિક્વેસ્ટ કરી હતી એમને આખી અમારી પોઝિશન સમજાવી, એ લોકોને શું થયું હતું એ સમજાવ્યું કે ડ્યુ ટુ કોવિડ કે આખી અમારા વિઝા અહીંયા આગળ રિન્યૂ કરવા પડ્યા છે અને ડ્યુ ટુ ધેટ અમે પોલિસી રિન્યૂ કરવાના ભૂલી ગયા હતા. આઈ થિંક એ લેપ ઓવર આઈ થિંક અમારો 2 મહિનાનો હતો પીરિયડ કે જેમાં અમે ઇન્સ્યોરન્સ રિન્યૂ નહોતો કરાયો, એટલે પણ થેન્ક ગુડનેસ કે એ લોકોએ એ સમજ્યા વાતને અને એ ઇન્સ્યોરન્સ કવર કર્યો. તો મારું ટોટલ બિલ એટ ધ એન્ડ મેં છેલ્લે આફ્ટર ડિસ્ચાર્જ થયા પછી થોડા ટાઈમ પછી મને હાથમાં આવ્યું હતું વોઝ અબાઉટ $86,000. તો એમાંથી રફલી ફાઈવ સમથિંગ અમાઉન્ટ હતી જે ઇન્ડિયન ઇન્સ્યોરન્સ કંપનીએ કવર કરી હતી, અને બાકીના જે પણ અમાઉન્ટ હતા અબાઉટ $30,000 એ મેં વેવર એપ્લિકેશન કરી હતી એઝ પર ધ ગાઈડલાઈન કે મને મળી હતું ગુજરાત સમાજને રામદાસ સરને પેલા હેલ્થ મિનિસ્ટર સુધી જે હેલ્પ મળી હતી ઈમેલ થ્રુ કે વેવર એપ્લિકેશન કરીને આપણે કરી શકીએ છીએ. એમાંથી મને એ હોસ્પિટલે વેવ કર્યા હતા રેસ્ટ ઓફ ધી અમાઉન્ટ વિચ ઇઝ લાઈક $30,000-$36,000 સમથિંગ ડોલર.
તો આ સમગ્ર પ્રક્રિયામાં કેટલો સમય ગયો?
મારે આફ્ટર ડિસ્ચાર્જ થયા પછી મારે આ બિલ એક આઈ થિંક મહિના પછી આવ્યું હતું, અને આફ્ટર પ્રોસેસ ઇન્સ્યોરન્સની પ્રોસેસ થતાં આઈ થિંક એ લોકોને 3-4 વીક્સ લાગેલા. સો ધ રેસ્ટ ઓફ ધી અમાઉન્ટ 26,000 કે જે વેવ એપ્લિકેશન માટે જે અમે કરી હતી એ લોકો હોસ્પિટલનો રફલી પીરિયડ ટાઈમ છે 2-3 મહિના માટેનો કે જે ક્લિયર થઈ ગયો હતો અને અપ્રૂવ પણ થઈ ગઈ હતી એપ્લિકેશન, તો રફલી અબાઉટ 4 મંથ્સમાં બધું ક્લિયર થઈ ગયું હતું.
આપણા બધાના માતા પિતા જેમ અહીંયા ઓસ્ટ્રેલિયા આવતા હોય અને આપણે આવી રીતે ઇન્સ્યોરન્સ પહેલા લેતા હોઈએ અને પછી વિઝા રિન્યૂ કરાવતી વખતે ઇન્સ્યોરન્સ લેવાનું ભૂલી જઈએ કે ન ઇન્સ્યોરન્સ લઈએ, એવા લોકોને આપની શું સલાહ છે કે આપે જે ભોગવ્યું એ કદાચ બીજા લોકો ધ્યાન રાખે?
હું તો એવું જ કહીશ કે પહેલી વસ્તુ કે આ વસ્તુ ના કરતા કે કે લેપ ઓવર રિન્યુ વિઝા થઈ જાય તો પ્લીઝ કે તમે ઇન્સ્યોરન્સ ભૂલતા નહીં, કવર કરતા જ રહેજો. અને થઈ પણ જાય તો એટલીસ્ટ તમે ઇન્સ્યોરન્સ કંપનીને વાત કરો, તમારી સિચ્યુએશન સમજાવો. અને હા, એટલે ઇન્સ્યોરન્સ કંપની અમુક વાર સમજી જાય છે તમારી સિચ્યુએશન અને કવર કરી પણ લે છે.
થેન્ક યુ સો મચ, આજે તમે અમારી સાથે સમય કાઢીને વાત કરી અને તમારી સિચ્યુએશન સમજાવી.
થેન્ક યુ સો મચ.
આ પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો એપલ પોડકાસ્ટ, ગૂગલ પોડકાસ્ટ, સ્પોટીફાય કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.